રાજકોટમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈની તારીખ 14/9/86 તત્વચર્ચા સડંગ પ્રવચન નંબર 152.
જેમ જ્ઞાયક સ્વભાવ પ્રગટ છે અને સમયે સમયે જણાઈ રહ્યો છે, જ્ઞાયક સ્વભાવ પ્રગટ છે અને સમયે સમયે જ્ઞાનમાં જણાઈ રહ્યો છે, તો પછી પર્યાયમાં ક્રિયા તો થઈ જ રહી છે. જ્ઞાનની પર્યાયમાં ક્રિયા એવી થાય છે કે જેમાં જ્ઞાયક જણાય એવી ક્રિયા તો થઈ રહી છે. જાણનારને જાણતી ક્રિયા થઈ રહી છે, જ્ઞાયકને જાણવાની ક્રિયા તો જ્ઞાનની પર્યાયમાં બધાને બાળ ગોપાલ સૌને થઈ રહી છે. ક્રિયા થઈ રહી છે તેમ ન કહી શકાય, કહી શકાય. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય એવી જ્ઞાનની પર્યાયની ક્રિયા તો થઈ રહી છે, કહી શકાય કે ન કહી શકાય, કે કહી શકાય. પણ એને એ ક્યાં ભાન છે કે મારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય, એનો સ્વીકાર ક્યાં કરે? સ્વીકાર કરતો દ્રષ્ટિ ક્યાં છે નહીં એની? ફક્ત જાણનાર તે જ હું છું એમ સ્વીકારવાનું છે, વિશ્વાસમાં લેવાનું છે, તેમ માની શકાય કે હા. અને એમ છે કે મારી જ્ઞાનની પર્યાયમાં દેહ ગણાય છે, રાગ ગણાય છે, એનો તને વિશ્વાસ ને સ્વીકાર છે. પણ એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન ગણાય છે એ વિશ્વાસ ને સ્વીકાર કરે તો સદુપયોગ થાય, અનુભવ થઈ જાય. આટલી જ વાર છે, જાજી વાર આ મને જણાય છે. હે, જ્ઞાનની પર્યાયમાં વપર પ્રકાશ શક્તિ છે ઉપયોગમાં. એ જ્ઞાનની પર્યાયમાં બેનો પ્રતિભાસ થાય છે, સોનો પ્રતિભાસ જ્ઞાયકનો થાય છે અને પર જ્ઞેયનો પ્રતિભાસ તો થાય. પ્રતિભાસ બે નો થવા છતાં એક પરના પ્રતિભાસને ઉપયોગાત્મક કરીને કે આ જણાય છે, પછી આ જણાય છે તેમાં મારા પોતાની બુદ્ધિ થઈ ગઈ, અને આ નથી જણાતું જ્ઞાયક જણાય છે તો જ્ઞાયકમાં મારા પોતાની બુદ્ધિ થઈ, એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. આટલી જ વાર છે, જાજી વાર નથી. જ્યોત્સનાબેન, ફરીથી પ્રત્યેક જીવને બાળ ગોપાલ સૌને પોતાની જ્ઞાનની પર્યાય શોષણ ભાવે હોવાથી એની સ્વચ્છતા છે. મિથ્યાત્વ અને અનંતાનું મંદી કશાય એ તો આંગળા ઉદય ભાવે છે, એમાં તો જાણવાની ક્રિયા નથી અને એમાં સ્વચ્છતા પણ નથી, એમાં એટલી મલિનતા ભરી છે. શ્રદ્ધાની વિપરીત પર્યાય મિથ્યાત્વ અને રાગાદી ચારિત્રની પર્યાય એકલા મલિન પરિણામ છે, 100% મલિન પરિણામ છે. અને જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે ઉપયોગ, ચૈતન્યનું વિધાયી પરિણામ ઉપયોગ, જેને તત્વાસૂત્રે સામાન્ય લક્ષણ કહ્યું જાણવાની ક્રિયા, એ જાણવાની ક્રિયા સ્વચ્છ છે, જરાય મલિન નથી, શુદ્ધ નથી હજી, પણ સ્વચ્છ છે ને મલિન. સ્વચ્છતા એનામાં છે, જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા પ્રગટ થાય છે. સ્વચ્છતા હોવાથી બેનો પ્રતિભાસ થાય છે અને મલિનતામાં કોઈનો પ્રતિભાસ થતો નથી. એ મલિનતામાં દર્શન મોય પ્રતિભાસ તો નથી અને એ મલિનતામાં જ્ઞાય પણ પ્રતિભાસ તો નથી. એ તો આંગળા છે, અચેતન છે, મલિન છે, સર્વથા મલિન છે. શુદ્ધ આત્મા સર્વથા શુદ્ધ છે, ઉપયોગ સર્વથા સ્વચ્છ છે અને મિથ્યાત્વની પરિણામ સર્વથા મલિન છે. આ સ્થિતિનું વર્ણન. વેદે જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે, પ્રગટ થાય છે. એ સ્વચ્છતા હોવાથી એમાં સફળ પ્રકાશક હોવાથી એકેન્દ્રી બેન્દ્રી ત્રણથી બધા જીવમાં સફળ પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં છે. ઉત્પન્ન થતી જ્ઞાનની પર્યાય એમાં બેનો પ્રતિભાસ થાય છે, નાયક પણ એમાં જણાય છે અને રાગાદી ને દેહાદી પણ એમાં જણાય છે. પણ આ જાણનારો જણાય છે નાયક જે હું છું એનો એ વિશ્વાસ નથી કરતો, તેથી તેને શુદ્ધ ઉપયોગ થતો નથી. ઉપયોગ તો રહી જાય છે પણ શુદ્ધ ઉપયોગ થતો નથી. જ્યારે એ જ્ઞાનની પર્યાયમાં આવે કે મને જાણનાર જણાય છે, જ્ઞાયક જણાય છે અને જ્ઞાયક જણાય છે તે જ હું છું, જ્ઞાનની પર્યાયમાં જણાય છે જ્ઞાયક, તો જ્ઞાયક જે જણાય છે તે હું છું. જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણે છે તે હું નથી, તો પર્યાથી જ્ઞાયક બંધ થઈ જાય અને દ્રવ્યાથી ઉગડીને જ્ઞાયક તે હું તો એ વખતે એને આત્માનો અનુભવ, પણ એને બદલે શું કરે છે કે જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં બીજા પદાર્થો તો જણાય, જ્યાં એ જેને જેને જાણે તેમાં અહંબુદ્ધિ કેળાવીને રહેતું, જણાય તેમાં અહંબુદ્ધિ થાય, એક નિયમ, જણાય તેમાં અહંબુદ્ધિ થાય. તો દેહ જણાય તો દેહમાં અહંબુદ્ધિ થાય, રાગ જણાય તો રાગમાં અહંબુદ્ધિ થાય, અને જ્ઞાય જણાય તો બસ જે જણાય તેમાં અહંબુદ્ધિ થાય. અનાદિકાળથી જ્ઞાયક જણાતો હોવા છતાં સ્વીકાર કરતો નથી, અને પર જણાય છે ભીમ એનો વિશ્વાસ છે એને, અને એને જાણતા એમાં અહંબુદ્ધિ કેળવીને રહેતો, કેમ કે અહંબુદ્ધિ કાં સ્વમાં હોય અને કાં પરમાં, બેમાં અહંબુદ્ધિ ના હોય. કાં તો શુદ્ધાત્મામાં અહંબુદ્ધિ હોય તો સમ્યક દર્શન, શુદ્ધાત્મામાં અહંબુદ્ધિ નથી, રાગાદિ દેહાદિમાં છે અહંબુદ્ધિ તો મિથ્યા દર્શન. ફક્ત જાણનાર તે જ હું છું એમ સ્વીકારવાનું છે, બસ સ્વીકારવાનું છે, નવું કઈ કરવાનું નથી. જ્ઞાનમાં નાયક ગણાય છે, જ્ઞાનમાં નાયક ગણાય છે, જ્ઞાનમાં નાયક ગણાય છે, જ્ઞાનમાં પર નહીં જણાતું નથી, જ્ઞાનમાં પર નહીં જણાતું નથી. કાલ નદી છે પરમ દિવસ ન હોય, અને જો ક્રિયા હોય તો એનો કોઈ વિષય હોય, ક્રિયા હોય તો એનો કોઈ આશ્રયભૂત વિષય હોય હોય ને હોય છે. તો જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય છે એમાં ક્રિયા તો થાય છે, પણ પ્રશ્નકાર એમ કહે છે કે ક્રિયા તો થાય છે પણ જ્ઞાયક જણાય એવી ક્રિયા થાય છે. હા, એવી ક્રિયા થાય છે, જ્ઞાયક જણાય એવી ક્રિયા થાય છે, પણ નાયક ગણાય છે એનો સ્વીકાર ન કરતા, જે પર ગણાય છે એનો સ્વીકાર કરતા, એ જ્ઞાન ઉપયોગ બહિર્મુખ થઈ ગયો, એનું જ્ઞાનનું અજ્ઞાન તો કરી નાખ્યું, એ જ્ઞાનની જ્ઞાન ઉપયોગનું ઇન્દ્રિય જ્ઞાન કરી નાખ્યું. ઉપયોગ હતો એનો ઇન્દ્રિય જ્ઞાન કર્યું, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પર હોય એટલે પરમાં અહંબુદ્ધિ કેળવી ના લે નહીં. હવે જ્યારે મને પર ગણાતું નથી પણ નાયક જ ગણાય છે એમ જયારે આત્મજ્ઞાની ગુરુ મળ્યા કે તારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ગણાય છે, અમારી જ્ઞાનની પર્યાયમાં તો અમને જ્ઞાયક ગણાય છે પણ તારી જ્ઞાનની પર્યાયમાં તારો શુદ્ધાત્મા ગણાય છે, તો વિશ્વાસ લાવ, સ્વીકાર કર. સ્વીકાર કરીશ, હા પાડીશ તો અલગ હશે, પણ હા પાડતો નથી. સ્વીકારવાનું છે. દ્રષ્ટાંત આપ્યો તો કે પ્રકાશ થી ભીમ ઘડો છે, એ ઘડો જણાય છે એનો વિશ્વાસ છે, અને પ્રકાશમાં પ્રકાશ જ જણાય છે તને વિશ્વાસ નથી. સૂર્યના પ્રકાશમાં પૃથ્વી જણાય છે, સૂર્યના પ્રકાશમાં ભરતભાઈનું ઊંચું મકાન જણાનું, પણ એ પ્રકાશમાં સૂર્ય જણાતો નથી. અરે પ્રકાશ થી ભીમ મકાન તને જણાય, અને પ્રકાશ થી અભિન સૂર્ય એ તને જણાતો નથી. એ જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાયક ગણાય છે એનો સ્વીકાર કરીએ તો એ જ્ઞાન ઉપયોગ સામાન્ય છે, એ વિશિષ્ટ પ્રકાર થઈ, દુરુપયોગ થઈ, અને એમાં પ્રત્યક્ષ અનુભૂતિ થઈ જાય છે. સદુપયોગ થઈને આત્માનો અનુભવ થાય છે. એક પ્રશ્ન પૂરો થયો, બીજો પ્રશ્ન. જ્ઞાનીને આત્મા જણાય અને અજ્ઞાનીને દેહ જણાય એવા ભાગ પાડ્યા નથી, બાળ ગોપાળ સૌ શબ્દ વાપરો છે, સૌને આત્મા જણાય છે એમ કહ્યું છે. જ્ઞાનીને આત્મા જણાય, અજ્ઞાનીને દેહાદી જણાય એવા ભાગલા પાડ્યા નથી. અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે એમ સ્વપ્રકાશકની પ્રધાનતા કેમ કરી છે? જ્ઞાનીને આત્મા જણાય અને અજ્ઞાનીને દેહ જણાય એવા ભાગ પાડ્યા નથી. 17મી 18મી ગાથામાં એમ નથી કહ્યું કે જ્ઞાનીને આત્મા જણાય અને અજ્ઞાનીની પર્યાયમાં દેહ જણાય? દેહ જણાતો જ નથી એનો નિષેધ કરીને આત્મા જણાય છે એમ 17મી 18મી ગાથામાં કહ્યું છે. તારે ખ્યાલ આવતો નથી, તને પક્ષ એને પરને જાણવાનો નિશ્ચયની વાત એને ખ્યાલમાં આવતી નથી ને વ્યવહારની વાત એને સાચી લાગે છે. માટે 17મી-18મી ગાથામાં આ બાળ ગોપાલ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. દેહ પણ જણાય ને આત્મા જણાય એમ ન લીધું, દેહ પણ જણાય અને આત્મા જણાય એમ બે ન લીધું. સફળ પ્રકાશક આત્મા જણાય છે એમ લીધું, નીચેની મુખ્યતા રાખી વ્યવહારનો નિષેધ જમા કરી નાખ્યો. પ્રશ્ન સારો છે, ભાગલા કેમ પડ્યા? ની જ્ઞાની આત્મા જણાય ને અજ્ઞાની હૃદય જણાય, એવા બે ભાગલા કેમ ના પડ્યા 17મી-18મી-માં? પ્રશ્ન સારો છે કે દેહ જણાય તો કી લખે ને, એનાથી જે અભેદ એ જણાય, એનાથી જે ભીનો હોય એ પરમાર્થે ન જણાય. વ્યવહારે જણાય એટલે કે ન જણાય, વ્યવહારે જણાય એટલે કે જ્ઞાની ને આત્મા જણાય અને અજ્ઞાની ને દેહ જણાય, એવા ભાગ પાડ્યા નથી આચાર્ય મહારાજે. એવા ભાગ તો સંવિધાનમાં પડ્યા નથી. ભાવ ગોપાલ
ભગવાન
દેખના કઈ ભાગ ન પડ્યા, સિદ્ધની હારમાં મૂકો, બધાને સિદ્ધની હારમાં મૂકી દીધા. એમ આમાં પણ આત્મા જણાય ને દેહ જણાય એવું સફળ પ્રકાશક પણ ન લીધું. અજ્ઞાનની પર્યાયમાં પણ સ્વપ્રકાશક જ છે, નિશ્ચયથી સ્વીકાર કરતો નથી. એવા ભાગ પડ્યા નથી, નથી પડ્યા. બરાબર છે, ધ્યાથી જીવના પ્રશ્ન છે ને. બાળ ગોપાલ સૌ શબ્દ, સૌ શબ્દ વાપરો છે. બાળ ગોપાલ સૌને એક આત્મા જણાય છે, અનુભૂતિ સ્વરૂપ આત્મા. આવું જ્ઞાનનું સામર્થ્ય અને તે આત્માથી અભિન હોવા છતાં સહન થઈ ન શકે તેવો અન્યાય થઈ રહ્યો છે. અન્યાય થઈ રહ્યો નથી, અન્યાય પોતે કરી રહ્યો છે. અન્યાય થઈ રહ્યો નથી, અન્યાય પોતે કરી રહ્યો છે કે મને મારો આત્મા નથી જણાતો, મને આ જણાય છે એ અન્યાય કરી રહ્યો છું. ન્યાય કે જ્ઞાનમાં ન્યાય જ જણાય છે, પણ આ સ્વીકાર કરતો નથી. માટે અન્યાય પોતે કરે છે. જે જણાય છે એનો નિષેધ કરે છે, અને જે નથી જણાતો ખરેખર ખરેખર નથી જણાતો, કેમ કે પર જ્ઞેયોમાં જ્ઞાન તન્મય થતું નથી. જ્ઞાન જ્ઞાયકમાં તન્મય છે, એ તન્મય છે, જ્ઞાયક એ નથી જણાતું. અને જે ભીન છે એ તને જણાય છે. તું અન્યાય કરી રહ્યો છો તારા ઉપર, હો તારા ઉપર તું અન્યાય કરી રહ્યો છો, એટલે સંસારમાં રખડવાનો છે. હવે જો ન્યાય કરવો હોય તો મારા જ્ઞાનમાં મારો પરમાત્મા જણાય. નાની પર્યાયમાં મોટો પરમાત્મા ગણાય છે. સૂર્યની પ્રકાશ ની પર્યાય નાની, નાનામાં નાની, અને સૂર્ય મોટો, એ મોટો સૂર્ય નાની પર્યાયમાં જણાય જાય. બોલો, આખો સૂર્ય જણાય કે અડધો જણાય? એ જ્ઞાન ની પર્યાયમાં જ્ઞાય બધાને જણાય ગયો. આવું જ્ઞાન નું સામર્થ્ય ને તે આત્માથી અભિન્ન હોવા છતાં સહન ન થઈ શકે તેવો અન્યાય થઈ રહ્યો છે, કરી રહ્યો છે, પોતે સ્વીકાર નથી કરતો. એ ટાળવાનો આખરી ઉપાય બતાવો. એ આખરી ઉપાય એ છે કે જ્ઞાનમાં ન્યાય જણાય છે, પણ જ્ઞાનમાં ન્યાય જણાય છે પર જણાતું નથી એવા નિષેધ પૂર્વક વિધિમાં આવે તો ન્યાય જણાય. નિષેધ ન કરે અને વિધિમાં આવે તો ન જણાય. કેમ કે ઓલું જે શલ્ય રહી જાય છે, ઓલું શલ્ય કાઢવા માટે પર ગણાતું નથી, સ્વર ગણાય છે. ત્યારે આત્માનો અનુભવ થાય. અનુભવ થયા પછી પોતાનો આત્મા પણ જણાય અને સદ્રેવ પણ જણાય, દેવગુરુ શાસ્ત્ર જણાય, એ બધું પર જણાય જાય. પણ સ્વને જાણ્યા પછી પર જણાય તો વ્યવહાર કહેવામાં આવે છે. સ્વને ચૂકીને પરને જાણે તો એને ભ્રાંતિ કહેવામાં, એને અધ્યોષાન અજ્ઞાન કહેવામાં. બીજો પ્રશ્ન, મોક્ષની પર્યાયનો અકર્તા દ્રવ્યને કહીને આત્મા જે ત્રિકારી દ્રવ્ય છે એ મોક્ષની પર્યાયનો પણ અકર્તા છે, એવો પ્રશ્ન થયો. રાગનો અકર્તા હો તો અમને તો માન્ય છે, રાગનો અકર્તા એ તો માન્ય છે, કેમ કે રાગ કરે તો દુઃખી થાય, તો અમારે તો દુઃખી થવું નથી. પણ મોક્ષની પર્યાય કરીએ તો સુખી થઈએ, તો માટે દ્રવ્ય મોક્ષની પર્યાયનો તો કરતા કરો કે નહીં? મોક્ષની પર્યાયનો અકર્તા દ્રવ્યને કહીને દ્રવ્યને સાવ નકામું તો નથી કરી દીધું ને કે ના, દ્રવ્ય નકામું બિલકુલ થતું નથી. એ મોક્ષ ની પર્યાય ને જાણે છે, એ જ્ઞાન ની પર્યાય ને આશ્રય આપે છે આત્મા. મોક્ષ ની પર્યાય ને જ્ઞાન કરતું નથી, પણ મોક્ષ ની પર્યાય થાય ને જાણે છે, એવી જે જ્ઞાન ની પર્યાય એને ભગવાન આત્મા આશ્રય આપે છે. એનું કામ છે આશ્રય આપવું, એ કામ છે. નકામો નથી આત્મા, નકામો નથી, આશ્રય લે અને આશ્રય આપે છે. દર્શન લે તો દર્શન દે છે. આપો જો શું કરતો હોય છે કે દર્શન દેવાનું કામ કરે, કોને દર્શન લે એને. માટે નકામો નથી આત્મા, મુક્તિ પર્યાય થાય એને જાણે, એવી જ્ઞાન ની પર્યાય ને જુદાત્મા આશ્રય આપે છે. માટે નકામો ક્યાં રહ્યો? અવલંબન દેવાનું કામ કરે છે. અવલંબન લે છે પર્યાય, અવલંબન લે છે દ્રવ્ય. એ દ્રવ્ય ને પર્યાય એક લે ને એક દે, એક લે ને દે, સારી અનંતતા.
વિધા કરે,
કોઈ બી ના પાડી. અને દર્શન લે પર્યાય થાકે નહી, અને દેનારે થાકે નહી, લેનારે થાકે નહી. આનંદ 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 ની મોજ માં. દ્રવ્ય નકામું મોક્ષ ની પર્યાય ને ન કરે તો દ્રવ્ય નકામું થઈ ગયું. કે મોક્ષ ની પર્યાય ને કરે તો નહીં, પણ મોક્ષ ની પર્યાય ને જાણે, આ એને જાણે, એવી જ્ઞાન ની પર્યાય ને ત્રિકારી દ્રવ્ય અવલંબન પાઠ કરે છે. માટે નકામું નથી. એમ કે ક્રિયા થાય તો જ કામ, એમ નથી. નિષ્ક્રિય પણ નકામું નથી, ક્રિયાને અવલંબન આપે છે. જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાયમાં ક્રિયા થાય ને વિતરાગી, એને અવલંબન આપે છે. કોઈ બી ના ન પાડે. નિરંતર સાધુ અનંત કાવ માટે આત્મા જ્ઞાન છે. કેમ કે જ્ઞાન ને આત્મા નો આશ્રય છે. ચોથો પ્રશ્ન, ઉપયોગ રાગ ને આધાર આપતો નથી. રાગ અને ઉપયોગ બે ને આધાર આધે સંબંધ. રાગ ને આધારે ઉપયોગ નથી, ઉપયોગ ના આધારે રાગ નથી. બે વસ્તુ જુદી છે. સંવર્ધિકાર માં આધાર આધે સંબંધ, ઉપયોગ ને રાગ ને નથી. ઉપયોગ રાગ ને આધાર આપતો નથી, તથા જ્ઞાયક માં એકાકાર થતો નથી. ઉપયોગ રાગ ને આધાર આપતો નથી, તથા જ્ઞાયક માં એકાકાર થતો નથી. તો પછી તે શું કરે છે? કે રાગ તો જ્ઞાયક માં એકાકાર થતો જ નથી. રાગમાં જ્ઞાયક નો એકાકાર નો પ્રશ્ન નથી. અને આધાર આધે સંબંધ કોની સાથે સમજો? કે ઉપયોગ ને આત્મા ની સાથે આધાર આધે સંબંધ છે, અને રાગ ની સાથે આધાર આધે સમાન નથી. આધાર આધે સંબંધ નથી, માટે રાગ ની સાથે કરતા કર્મ સંબંધ પણ નથી. કેમ કે બે વસ્તુ ભિન્ન છે, એક વસ્તુ બીજાની નથી. ઉપયોગમાં રાગ નથી ને રાગમાં ઉપયોગ નથી. બે વસ્તુ ભિન્ન ભિન્ન છે, માટે રાગ રાગ ને આધારે થાય છે, ઉપયોગ ઉપયોગ ને આધારે થાય છે, અથવા તો આત્મા ને આધારે થાય છે. ઉપયોગ ઉપયોગ ને આધારે થાય છે પર્યાય ના તત્વ ની અપેક્ષા એ, અથવા તો આત્મા ને આધારે ઉપયોગ થાય છે. ઉપયોગ ના આધાર આધી સંબંધ આત્મા ની સાથે છે, એમ સંવર અધિકાર માં સંવર્ચિત કરવા માટે લીધું. એ વાત કરી, ઉપયોગ ને ઉપયોગ નો આધાર છે એક, અને ઉપયોગ ને આત્મા નો પણ આધાર છે એ પણ કેવા. બે વાત, બે સત કરવા હોય તો ઉપયોગ ને આત્મા નો આધાર નથી, ઉપયોગ ને ઉપયોગ નો આધાર છે. પણ જયારે અભેદ થી અનુભૂતિ કરાવવી હોય ત્યારે ઉપયોગ ને આત્મા નો જ આધાર છે, અને આધાર આધાર અભેદ નીકળી જાય તેને અનુભૂતિ કહેવામાં. આત્મા આધાર અને જ્ઞાન ની પર્યાય આધેય એમ છે નહી. ભેદ થી છે અભેદ થી તો એક અભેદ જાણના. પાંચમો પ્રશ્ન, વ્યવહાર નહીં હસ્તાલંબરૂપ કયો છે તો પણ કઈ નથી, એમાં શું સમજવું? જ્ઞાન કે આત્મા એવો જે વ્યવહાર હસ્તાલંબ તુલ્ય થયો છે, હસ્તાલંબ તુલ્ય કયો છે? ટેકો લઈને જેમ સીડી ઉપર ચડે એને હસ્તાલંબ કહેવાય, લાકડાનો કઠડો એક એક આમ ટેકો દઈ અને ઉપર પગથિયે ચડે તો એને હસ્તાલંબ કયો છે? એમ જ્ઞાન કે આત્મા એમ હસ્તાલંબ તુલ્ય કયો છે તો પણ કઈ વસ્તુ નથી. જેમ કે એ જ્ઞાન ના ભેદ નું અવલંબન છોડીને જે ડાયક માં જાય છે ત્યાં જ્ઞાન ના ભેદ નું અવલંબન છૂટી જાય છે, માટે વ્યવહાર કઈ નથી, એટલું નિશ્ચય જાય છે, ભેદ નું લક્ષ છૂટી જાય છે, ભેદ માં ન જાય ત્યાં સુધી. જ્ઞાન કે આત્મા, જ્ઞાન કે આત્મા એમાં રાગ કે આત્મા નથી એમ નિષેધ કરે છે, સદભૂત અસદભૂત નો નિષેધ કરે છે, અને નિશ્ચય નહીં સદભૂત નો નિષેધ કરીને અનુભવ કરીએ. જ્ઞાન કે આત્મા એ રાગ નો નિષેધ કરે છે કે રાગ કે આત્મા નથી, અને જ્ઞાયક તે જ આત્મા એમ જ્યાં કરે ત્યાં જ્ઞાન કે આત્મા એવો ભેદ નીકળી જાય છે, સદભૂત વ્યવહાર નો નિષેધ થાય છે. સદભૂત વ્યવહાર સદભૂત નો નિશ્ચય કરે છે નિષેધ, અને સ્વાસ્થિત નિશ્ચય નહીં ભેદ નો નિષેધ કરીને અનુભવ કરી લઈએ છીએ. આ વાક્ય છે ને એનો ખ્યાલ આવ્યો, વાક્ય છે જો કુછ ઝલકતા જ્ઞાન મેં વહ જ્ઞેય નહીં બસ જ્ઞાન હૈ, નહીં જ્ઞેયકૃત કિંચિત મલિનતા સહજ સ્વચ્છ સુજ્ઞાન હૈ. હરીસો છે ને, હરીસો હરીસામાં કોળસાનો પ્રતિભાસ થાય છે, કાવો કોળસો છે અને પ્રતિભાસ દર્પણમાં થાય છે. તો કહે છે કે જો કુછ ઝલકતા જ્ઞાન મેં વહ જ્ઞેય નહીં બસ જ્ઞાન હૈ, જો કુછ ઝલકતા દર્પણ મેં કોળસા તો કોળસા નહીં પણ દર્પણ કી સ્વચ્છતા હી હૈ. શું કહ્યું? કોળસો છે એની સ્વચ્છતામાં તો ધળકે, પણ એ જ્ઞાન કોળસો છે કોળસો નથી, તો કોળસો છે એ સ્વચ્છતાને જાહેર કરે છે, કોળસો છે એ સ્વચ્છતાને જાહેર કરે છે. તો એ કોળસો નથી પણ સ્વચ્છ દર્પણ માત્ર છે. એવી રીતે આ જ્ઞાનમાં દેહાદીને પણ પદાર ધળકે છે, જ્ઞેયો ધળકે છે, જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે, પણ એ જ્ઞાનમાં જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞેય જણાતું નથી પણ જ્ઞાન જ જણાય છે. જ્ઞેય નહીં બસ જ્ઞાન હૈ, જ્ઞેય જણાય તો અજ્ઞાન છે, જ્ઞાન જણાય તો સંવેજ્ઞાન છે. આ પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસે છે. એમ કે છે કે ઈ જે જ્ઞેયો ઝળકે છે એ વખતે જ્ઞેય જણાય છે કે જ્ઞાન, કે જ્ઞાન જણાય છે તો સમય જ્ઞાન છે અને જ્ઞેય જણાય તો મિથ્યા જ્ઞાન છે. જો કુછ ઝલકતા જ્ઞાન મેં, ઝલકે તો છે જ્ઞેયો, સ્વચ્છતા છે ને એમાં પ્રતિભાસ તો થાય છે, વો જ્ઞેય નહીં બસ જે ઝલકે છે જ્ઞેયો એ જ્ઞેય નથી જણાતો પણ જ્ઞાન જણાય છે, જ્ઞાન જ છે, એટલે સમયે સમય જ્ઞાન જ જણાય છે, જ્ઞેય જણાતો નથી. ઝળકતા પદાર્થો જણાતા નથી પણ જેની સત્તામાં ધરકે છે એવું જ્ઞાન જણાય છે. ગુરુદેવે છેલ્લે છેલ્લે નાની પીટીને કહ્યું કે અમને તો જ્ઞાનની ફરિયાદ જણાય છે, જ્ઞેય જણાતો નથી. આમાં ઉપર લખ્યું છે માર્ચ ના 81 નું આત્મધર્મ, માર્ચ મહિનો 81 નું આત્મધર્મ, એમાં ઉપર લખ્યું છે ખરેખર આત્મા પરને જાણતો નથી તો પછી પર તરફ ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી. એ લખેલું છે ભાઈ સાહેબ કોઈ બી પાછી ભાઈઓ ઢગલો ઉસમે લિખા હૈ ખરેખર આત્મા પર ને જાણતો નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી. પછી આગળ વધીને કે આ પોતે પોતાને જાણે છે એ પણ ભેદરૂપ વ્યવહાર છે. પછી કે છે કે જ્ઞાયક તો જ્ઞાયક જ છે, એ નિશ્ચય છે. જૈન દર્શન ઘીણું ઘણું સૂક્ષ્મ ઘણું પોતે કહ્યું. જૈન દર્શન, જૈન દર્શન એટલે આત્મદર્શન. જૈન દર્શન એટલે જૈન દર્શન ક્યારે થયું છે? મંદિરમાં એટલે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ જાય છે આત્માને અમૃત. જ્ઞાતા જ્ઞાન નો તિરોભાવ કરીશ તો એ અનુભવ થશે. તિરોભાવ કરીશ એટલે કે જ્ઞેય ધરકે છે છતાં મને જ્ઞેય જણાતું નથી, પણ મને જ્ઞાન જણાય છે તો જ્ઞેયની વિમુખ થઈ જાય ઉપયોગ અને આત્માની સન્મુખ આવીને અનુભવ થાય છે. જો કુછ ઝલકતા જ્ઞાન ને વર્ગ નહીં નહીં બસ જ્ઞાન કઈ લીટીનો અર્થ જો બીજી લીટીનો અર્થ નહીં જ્ઞેય કૃત કિંચિત મલિનતા સહજ સ્વચ્છ શું જ્ઞાન. કે દર્પણમાં કોળસો નો પ્રતિભાસ થયો તો એ જ્ઞેય કૃત અશુદ્ધતા દર્પણમાં એટલો ડાઘ તો પડ્યો ને સામે ધાબુ તો દેખાય કાળું. કોલસો લઈ લો તો સ્વચ્છ છે અને કોલસો સામે હોય તો ધાબુ તો કાળું દેખાય છે. એ ધાબુ નથી, એ સ્વચ્છતા છે. દર્પણ ઉપર નજર છે એને સ્વચ્છતા જ દેખાય છે. એટલે જ્ઞેય કૃત અશુદ્ધતા કિંચિત એમાં લાગુ પડતી નથી. એમ આત્મામાં રાગ ગણાય છે, પ્રતિભાસે છે, પણ જ્ઞેય કૃત અશુદ્ધતા જ્ઞાનમાં લાગુ પડતી નથી. મને તો જ્ઞાન જણાય છે, જ્ઞાન થઈ ગયું છે મારામાં, રાગ મારામાં થતો નથી. રાગ જણાય છે એવું જ્ઞાન કે જે જ્ઞાનમાં આત્મા જણાય એવું જ્ઞાન થાય છે. રાગ થતો તો નથી, પણ રાગ જણાય એટલું જ્ઞાન થતું નથી, પણ જે જ્ઞાનમાં જ્ઞાય જણાય એવું જ્ઞાન થાય છે. ત્યારે કહે છે નહીં જ્ઞેય કૃત કિંચિત મલિનતા સહજ સ્વચ્છ સુજ્ઞાન સમય જ્ઞાન છે. આત્મા સૂક્ષ્મ છે, અરૂપી છે ને, અરૂપી ઇન્દ્રિય જ્ઞાન વડે ગ્રાહ્ય નથી. ઇન્દ્રિય જ્ઞાન થોડને વિષય કરે, અતિન્દ્રિય જ્ઞાન વડે જ ગ્રાહ્ય થાય. ઇન્દ્રિય જ્ઞાન નો પણ ખૂટી જાય રાગ આત્મા નથી કરતો તો કોણ કરે? સુખ આત્મા ન ભોગવે તો કોણ ભોગવે? એમ એને વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે. પણ હું રાગ નો અકર્તા છું અને દુઃખ નો પણ અભોગતા છું, એ પક્ષમાં જો આવી જાય તો વ્યવહાર નો પક્ષ છૂટી જાય. વ્યવહાર નો પક્ષ છૂટે અને વ્યવહાર નું જ્ઞાન રહી જાય. વ્યવહાર નો પક્ષ છૂટે અને વ્યવહાર નું જ્ઞાન તો રહી જાય, પરિણામ નું જ્ઞાન રહી જાય, પણ પરિણામ નો હું કરતા છું એ બુદ્ધિ છૂટી જાય. એ કરતા અકર્તા ની અપેક્ષા એ કહ્યું. હવે જ્ઞાતા જ્ઞેય ની અપેક્ષા એ બીજો બોલ. કેમ કે અનાદિકાળ થી એકેન્દ્રી બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી ચાર ઇન્દ્રી થઈને એની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે એટલે પરને જાણે છે, એવો એને અનુભવ છે. દરેક નિશ્ચયની પ્રાપ્તિ થાય તો કહે છે કે એ પણ એક પક્ષ છે. બીજો પરને હું જાણું છું, પરને જાણું છું એ પક્ષ, સ્વપરને જાણું એવો પ્રમાણ નો પક્ષ, પણ સ્વ જણાય છે એવો નિશ્ચય નો પક્ષ એને આવતો નથી. શુદ્ધ નહીં થી આત્મા જણાય કે પ્રમાણ થી આત્મા જણાય? શુદ્ધ નહીં થી શુદ્ધ આત્મા નો અનુભવ થાય. અશુદ્ધ નહીં થી નવ તત્વ જણાય, શુદ્ધ નહીં થી એક તત્વ જણાય. નવ તત્વ ને તો જાણ્યા, અશુદ્ધ થી કઈ આત્મા એવું નહીં. એક અંતર્મૂર્ત જાજુવાર ની અંતર્મૂર્ત પણ નવ તત્વ ના ભેદ જણાતા નથી. પણ એક શુદ્ધાત્મા મને જણાય છે કે અંતર્મુક્ત પ્રેક્ટિસ કરકે તો તને સમય દર્શન છે. એક સેકન્ડ પણ ખરેખર તો એક સેકન્ડ પ્રયોગ તો કરતો નથી, પણ શ્રદ્ધામાં લાવતો નથી. આ વાત શ્રદ્ધામાં લાવતો નથી. વ્યવહાર શ્રદ્ધા થી પૂરચ્યુત છે. ગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા નથી. મારા જ્ઞાન ને દર્શન માં આત્મા જણાય છે એ વ્યવહાર શ્રદ્ધા છે. વ્યવહાર શ્રદ્ધા કેમ કહ્યું? બધી સવિકલ્પ છે. સવિકલ્પ માં પણ નાયક આવ્યો માટે એને વ્યવહાર કર્યો. એ વિકલ્પ નો ભાવ છે, નીચે પ્રગટ થાય છે. પરોક્ષ જ્ઞાન છે એ વ્યવહાર છે, પ્રત્યક્ષ જ્ઞાન છે તે નિશ્ચય છે. પણ પરોક્ષ માં જ્ઞાન માં આત્મા જણાય કેમ? લે એક અજમેરા ભાઈ કે છે કે એક સેકન્ડ પણ વિચાર કરતો નથી, શ્રદ્ધામાં લેતો નથી, જ્ઞાન માં લેતો નથી. સવિકલ્પ જ્ઞાન માં તો લે. હું પરને કરું છું, પરને જાણું છું. હા હા, એના અધિકાર ના બે પ્રકારના પક્ષમાં કર્યો છે. પરને જાણવું અજ્ઞાન છે, પરને કરવું તો અજ્ઞાન છે. પણ સર્વજ્ઞ ભગવાને છ ગ્રીએ કયા, એને જાણવું અજ્ઞાન છે. મા સમર્થ આચાર્ય ભગવાને કહ્યું એ કઠણ પડે છે. ક્યાં છે લખેલું કે છ દ્રવ્યને જાણવું અજ્ઞાન? ક્યાં લખેલું છે કે બંધ વિકારમાં ભાવબંધની પરાકાષ્ઠા, જેમ પરને મારું છું મારી શકું છું એવો અભિપ્રાય, એ હિંસા છે. એમ પરને હું જાણું છું એ અજ્ઞાન હિંસાના પરિણામ છે. ઉત્તમ સિદ્ધાંત શાસ્ત્રી ને આ વાત સાંભળતા ગભરાટ થઈ ગયો. બંધ અધિકાર માં એવા હતા, સુંદર હતા, ગુપણ હતો, મોરબી ખીમચંદભાઈ બધા હતા. રામજીભાઈ માસિક જણાય છે અધ્યોત્થાન છે. અધ્યોત્થાન એટલે ભાવ બંધ, અધ્યોત્થાન ની સાથે એકતા. અધ્યોત્થાન જણાય છે એવા ઇન્દ્રિય જ્ઞાન ની સાથે એકતા, ઇન્દ્રિયના વિષય ની સાથે પણ એકતા થઈ ગઈ. અરે અરે અરે, આ શું છે? એને ગભરાટ થઈ ગયો. આજે ફરવા ગયા હું, મોરબી ખીમચંદભાઈ અને ભૂષણ સિદ્ધાંત શાસ્ત્રી ત્રણેય જણાય. બોલું ગામ કયું છે? રસ્તામાં આવે છે ગીરથી તરફ ફરવા ગયા. હા જીઓ, રસ્તામાં આ વાતો કરી. ભૂષણ સિદ્ધાંત શાસ્ત્રી કે એ વાત ક્યાં હે? માસ્ટર સાહેબ જણાય છે ઇસમે અધ્યોષાન પાપ ક્યાં હુઆ? વો તો જ્ઞાન હુઆ. અજ્ઞાન તો ક્યાં હુઆ? જ્ઞાન તો હે નહીં. વો તો સર્વજ્ઞ ભગવાને કહ્યું ધર્માસ્તિકાય, એને જાણવામાં આટલો મોટો દોષ એ ક્યાં હે? પછી મેં કહ્યું પંડિતજી, હમણાં જ આપણે પાકરાકમાં પાછા ફરશો, ગુરુદેવની ચર્ચા છે એમાં પ્રશ્ન પૂછજો. કારણ કે હું એને કહું કે મોરબી ખીમચંદભાઈ સમજાવે, મોટા પંડિતજી આને ઘડીકમાં ખ્યાલ ના, એના કરતા મહાપુરુષને પ્રશ્ન કરે. અને મહાપુરુષ બિરાજમાન હતા, હાજર હતા, તો જ્યાં જઈ જ્યાં સ્તુતિ પૂરી થઈ પ્રશ્ન તેનો. સાહેબ આજ વ્યાખ્યાનમાં આવ્યા કે ધર્માસ્તિકાય જણાય છે એવો અધ્યોષાન કે હા, જો જ્ઞાન જિસકા હૈ ઉસકો છોડ કર પર કો જાણને મેં ગયા વો પાપી હૈ. ગુણ હોને પર ભી મિથ્યાત કા પાપ હૈ. આવી વાત છે જે સૂક્ષ્મ અભ્યાસ કરતા બધો ખ્યાલ આવે. જીવ દ્રવ્ય અને જીવ તત્વ બે ભેદ શું એ સમજાવો. એટલે છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય આવ્યું અને સાત તત્વોમાં જીવ તત્વ આવ્યું. જીવ દ્રવ્ય અને જીવ તત્વ. જીવ દ્રવ્ય એને કહેવાય કે ગુણ પર્યાયનો પિંડ, તેને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. અનાદિ અનંત સુધાસુદ પર્યાયનો પિંડ, તેને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. જીવ દ્રવ્યમાં કોઈ પર્યાય બાદ ન થાય અને જીવ તત્વમાં પર્યાય માત્ર થી ભિન્ન એટલું સામાન્ય તેને જીવ તત્વ કહેવામાં, સામાન્ય વિશેષ આત્મ પદાર્થ ને જીવ દ્રવ્ય કહેવાય, વિશેષ ને ગૌણ કરી વિશેષ થી રહી એટલું જે સામાન્ય છે એને જીવ તત્વ કહેવામાં આવે છે. એ જીવ તત્વ નું અવલંબન લેતા આત્માને સમ્યક દર્શન થાય છે. જીવ દ્રવ્ય જ્ઞાન નું ધ્યેય છે, જીવ તત્વ ધ્યાન નું ધ્યેય છે. નવ તત્વ માં છુપાયેલી આત્મ જ્યોતિ એને શોધી લે અને શુદ્ધ નહીં વારે તું આત્મા દર્શન કર. કોઈ વખતે જે જીવ તત્વ છે એને પણ દ્રવ્ય સ્વભાવ પણ કહેવામાં, જીવના દ્રવ્યનો સ્વભાવ પણ કહેવામાં આવે. તો જ્યાં જે પ્રકારે અર્થ ઘટતો હોય એટલે હું એકાંતમાં ન જાઉં કે જીવ દ્રવ્ય કેવું છે, માટે પર્યાય વાળું દ્રવ્ય એમ નહીં. જીવ દ્રવ્યની વાત કરે, દ્રવ્યનો સ્વભાવ એમ જ્યાં કહીએ તો ત્રિકાળી દ્રવ્ય પણ લઈ શકાય. થોડું જ્ઞાન વિશાળ રાખીને જે પ્રકરણ અનુસાર શબ્દનો સ્વર થાય છે એ લેવું જોઈએ. જાણવું નહી ને ગૌણ કરીને આ ગૌણ પણ જણાય છે, આ ગૌણ પણ જણાય છે એમ નહીં, જણાતું નથી એટલો નાયક જ જણાય છે એમ લેવું જોઈએ. એમાં આવે છે 114 માં સામાન્ય નવલોક તો વિશેષ ને નેવલોક તો પર્યાથિક ન્યાય સર્વસામાન પર. ત્યારે ગુરુદેવ કહ્યું ગૌણ તો કરવું ને, ઈચ્છે તો ખરી કે નહીં, ગૌણપણે પણ રાખવા માંગે છે કે એનું લક્ષ્ય છોડી દે સર્વથા, જ્ઞાન ઉપયોગ ને આત્મા તરફ વાળી દે. પર્યાય હોતો હો, પર્યાય નો નિષેધ નથી, પર્યાય ના લક્ષ્ય નો નિષેધ છે. પર્યાય નો નિષેધ ન હોય, પર્યાય ના લક્ષ્ય નો લક્ષ્ય છોડાવે છે પર્યાય તરફ નું. પર્યાય છૂટે નહીં, પર્યાય કોણ છોડે, પર્યાય તો છે. પોતાના પરિણામ ને જાણવાનો જ્યાં બંધ કરવાનું કહે છે ત્યાં છ દેવ ને હું જાણું એવો પક્ષ કાલની ચર્ચા છે, પરમ દિવસ બંધ છે, પરમ દિવસ એક દિવસ માટે બુધવાર સુધી છે ને, આપણે મંગળવારે બંધ, હા બુધવારે બંધ, એટલે મંગળ ને બુધ ભાઈ બંધ બરાબર, હા હાલો છો મંગળ ને બુધ, એ કાલ નથી છે ચર્ચા, બસ કાલ સોમવારે મંગળ ને બુધ, બસ છૂટી. જણાય છે વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ આવે તો સ્વીકાર થઈ જાય, સ્વીકાર થઈ જાય તો ન્યાલ થઈ જાય, સ્વીકાર કરે એટલી જ વાર છે. પણ સ્વીકાર કરે એ પરનો નકાર કરે ત્યારે સ્વીકાર થાય, પરનો હકાર ખૂણે ખાંચ્યો હોય તો સ્વીકાર નહીં થાય. પરને જાણવાનો પક્ષ નથી થતો, નિષેધ ગ્રીકમાં એકાંત થઈ જશે એમ લાગે. એને પર્યાય ને જાણવાનું બંધ કરાવે છે અનુભવ કરાવવા માટે. તો પ્રયોજન તો સમજ પછી અનુભવ કરીને તારા પરિણામ તને જણાશે કે કહેશે કે પછી પર્યાથી ઉગાડ પર્યાય ની જાણ પછી દ્રવ્ય પર્યાય બે ની જાણ પ્રમાણથી બધી વાત ખુલાસો કરી ગયા જો તે અજીત ચક્રમાં. પછી પ્રતિક્રમણ વહેલું હોય એ બધું છે, જમવાનું વહેલું હોય વહેલું ને રસોઈ કરવાની હોય એ બધું હોય તો હવા ચાચી પાંચ કાલ ચાલુ છે મંગળવારે અને બુધવારે પાછું ચાલુ એક દિવસ માટે. બુધવાર જે નહીં બુધવારે ચલો ગુણાવ
हो गया भव से पार गुरु जी तेरो अनंत उपकार प्रभु मैं हो गया भव से पार गुरु जी तेरो अनंत उपकार बंध मुक्ति से रहित ज्ञान माया बंध मुक्ति से रहित ज्ञान माया एक ज्ञान प्रभु में हो गया भव से पार प्रभु मैंने देखा भवों से पार आनंद घन यहाँ बरस रहा है रोम रोम मेरा हर्ष रहा है मुक्ति मेरे लिए तरस रही है ऐसा आनंद माया प्रभु में प्रत्यक्ष लियो रे निहार प्रभु में हो गया भव से पार प्रभु मैंने देखा